એકત્ર જ્ઞાન ગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં આ ઓડિયો સારાંશ એકત્ર યાઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. નમસ્કાર અને સૌ શ્રોતાઓનું સ્વાગત છે. આજે આપણે એક એવા પુસ્તક પર એમ કે વાત કરવાના છીએ જે ઇતિહાસના એક ભયાવહ પ્રકરણને ખોલે છે અને અને આજના સમય માટે પણ ઘણું બધું શીખવે છે. જ્હોન એમ બેરીનું પુસ્તક ધ ગ્રેટ ઇન્ફ્લુએન્ઝા ધ સ્ટોરી ઓફ ધ ડેડલીએસ્ટ પેન્ડેમિક ઇન હિસ્ટ્રી.
હા, ખરેખર આ પુસ્તક 1918ની પેલી ભયાનક ઇન્ફ્લુએન્ઝા મહામારી વિશે છે જેણે દુનિયાભરમાં એમ માનો ને કે કરોડો લોકોનો ભોગ લીધો.
કરોડો લોકોનો.
અને આપણે સૌએ હમણાં તાજેતરમાં જ એક વૈશ્વિક મહામારીનો સામનો કર્યો છે એટલે આ પુસ્તકની વાતો એના જે બોધપાઠ છે એ આજે વધારે પ્રસ્તુત લાગે છે, ખરું ને?
બિલકુલ બિલકુલ. નેતૃત્વ કેવું હોવું જોઈએ, સત્યનું શું મહત્વ છે, વિજ્ઞાન અને સમાજનો સંબંધ, આ બધું જ.
હા, આ બધા પર તે ગજબનો પ્રકાશ પાડે છે.
જે કુદરતી આફતો અને તેની સમાજ પર જે ઊંડી અસરો થાય ને એ સમજાવવામાં માહેર છે. એમનું બીજું પુસ્તક છે રાઇઝિંગ ટાઈડ, એ પણ પેલી મિસિસિપી નદીના પૂર જેવી મોટી આફત પર હતું.
અચ્છા.
એમની ખાસિયત એ છે કે તેઓ ઇતિહાસના તથ્યોને વિજ્ઞાનની જે જટિલતાઓ છે એની સાથે બહુ સરળતાથી વણી લે છે.
એટલે ખાલી ઘટનાઓ નથી કહેતા પણ એની પાછળના વૈજ્ઞાનિક અને સામાજિક કારણોનું પણ ઊંડું વિશ્લેષણ કરે છે.
એકદમ સાચું. આ ધ ગ્રેટ ઇન્ફ્લુએન્ઝા માટે તો એમણે લગભગ 7 વર્ષ સુધી સંશોધન કર્યું, ઊંડું સંશોધન. કેટલાય વૈજ્ઞાનિકો નિષ્ણાતોને મળ્યા, જૂના દસ્તાવેજો ફેંદી વળ્યા.
7 વર્ષ.
હા, અને એમની દ્રષ્ટિ પણ અલગ છે. તેઓ વૈજ્ઞાનિક પડકારોને રાષ્ટ્રીય નીતિ અને નેતૃત્વની જે નિષ્ફળતાઓ હતી ને એની સાથે જોડે છે. અને તેઓ જ્હોન્સ હોપકિન્સ જેવી મોટી સંસ્થાઓ સાથે પણ સંકળાયેલા રહ્યા છે એટલે તબીબી દુનિયાની પણ એમને સારી એવી સમજ છે.
હો, એટલે આટલું ઊંડું સંશોધન અને આ વિશિષ્ટ દ્રષ્ટિકોણ. તો પછી પુસ્તકનો મુખ્ય સાર શું કહે છે? બેરીનો મુખ્ય મુદ્દો શું છે?
બેરીનો જે મુખ્ય મુદ્દો છે એ છે કે 1918ની મહામારી એ ખાલી વાયરસની જીત નહોતી, એ એક મોટી, એમ કહી શકાય કે તબીબી અને સામાજિક કટોકટી હતી જેણે આધુનિક દવા અને જાહેર આરોગ્યની દિશા જ બદલી નાખી. એ સમય એવો હતો, ખબર છે, જ્યારે દવા ધીમે ધીમે પેલી પરંપરાગત માન્યતાઓમાંથી બહાર આવી રહી હતી અને વૈજ્ઞાનિક પુરાવા આધારિત બની રહી હતી.
એટલે એક મોટો બદલાવ આવી રહ્યો હતો તબીબી ક્ષેત્રમાં.
હા, બરાબર. પણ એ જ સમયે બેરી બહુ ભારપૂર્વક કહે છે કે જે સૌથી મોટી નિષ્ફળતા હતી ને તે નેતૃત્વની હતી. ખાસ કરીને પેલું પ્રથમ વિશ્વયુદ્ધ ચાલી રહ્યું હતું એ માહોલમાં સૈનિકો અને લોકોનું મનોબળ જાળવી રાખવા માટે સત્યને દબાવવામાં આવ્યો.
અચ્છા.
ખોટી માહિતી ફેલાવવામાં આવી અને આનાથી પરિસ્થિતિ વધારે વણસી અને લોકોનો તંત્ર પરથી વિશ્વાસ જ ઉઠી ગયો.
આ વાત તો ખરેખર વિચારવા જેવી છે. સત્ય છુપાવવાની કિંમત કેટલી કેટલી મોટી હોઈ શકે.
બરાબર. પુસ્તક એ પણ ઉજાગર કરે છે કે કેવી રીતે એ સમયના કેટલાક તબીબી નિષ્ણાતોનો ઘમંડ હતો કે ભાઈ અમે બધું જાણીએ છીએ, અને જે વાસ્તવિક વૈજ્ઞાનિક સમજણ હતી એ બે વચ્ચે મોટો ખાડો હતો. જો કે બેરી એવા વૈજ્ઞાનિકો અને ડોક્ટરોની હિંમતને પણ સલામ કરે છે જેમણે પેલી અનિશ્ચિતતા વચ્ચે પણ હાર ન માની અને સતત સંશોધન ચાલુ રાખ્યું.
તો આ પુસ્તક આપણને એક આખી સફર પર લઈ જાય છે એમને.
અમેરિકન દવાની શરૂઆતની સ્થિતિથી લઈને વાયરસનો કહેર અને પછી એનો જે પ્રતિભાવ આવ્યો ત્યાં સુધી. ચોક્કસ. પુસ્તકનો હેતુ ખાલી ઘટનાઓ વર્ણવવાનો નથી, પણ એ સમજાવવાનો છે કે આવા ભારે દબાણ હેઠળ વિજ્ઞાન કેવી રીતે કામ કરે છે, નેતાઓ કેમ સફળ થાય છે અથવા નિષ્ફળ જાય છે, અને ભય અને મોત સામે સમાજ કેવી રીતે ટકી રહે છે અથવા તો ભાંગી પડે છે.
ચાલો તો હવે પુસ્તકના કેટલાક મુખ્ય ભાગો અને ઘટનાઓ પર થોડી વધુ ઊંડાણપૂર્વક વાત કરીએ. પુસ્તકની શરૂઆત થાય છે ધ વોરિયર્સ એટલે કે યોદ્ધાઓથી.
હા, અહીં બેરી એ સમયના અમેરિકન તબીબી જગતનું ચિત્ર આપે છે જે યુરોપ, ખાસ કરીને જર્મનીની સરખામણીમાં ઘણું પાછળ હતું, એમ કે અવૈજ્ઞાનિક જેવું. પણ પછી વિલિયમ વેલ્ચ, સાયમન ફ્લેક્સનર જેવા લોકો આવે છે. એ લોકો જર્મન વૈજ્ઞાનિક પદ્ધતિ અપનાવીને અમેરિકામાં તબીબી સંશોધનનો પાયો નાખે છે. જ્હોન્સ હોપકિન્સ અને રોકફેલર ઇન્સ્ટિટ્યૂટ જેવી સંસ્થાઓ સ્થપાય છે.
હા, આ નામો જાણીતા છે.
બેરી તેમને યોદ્ધાઓ કહે છે કારણ કે તેઓ અજાણતા જ એક ભયાનક દુશ્મન સામે લડવા માટે તૈયાર થઈ રહ્યા હતા.
અને પછી આવે છે વાયરસ અને સાથે પ્રથમ વિશ્વયુદ્ધનો માહોલ. એક પરફેક્ટ સ્ટોર્મ જેવી સ્થિતિ કહી શકાય.
બિલકુલ. પુસ્તક સમજાવે છે કે ઇન્ફ્લુએન્ઝા વાયરસ કેટલો અણધાર્યો છે, સતત બદલાતો રહેતો દુશ્મન. એની શરૂઆત કદાચ કેન્સાસના કોઈ ગામડાથી થઈ, પછી તે અમેરિકન લશ્કરી કેમ્પમાં ફેલાયો. શરૂઆતની લહેર હતી એ ચેપી હતી, પણ એટલી ઘાતક નહોતી.
પણ પછી યુદ્ધે બધું બદલી નાખ્યું.
હા, યુદ્ધે પરિસ્થિતિ કેવી રીતે વણસાવી
એ જ હું પૂછવાનો હતો.
જુઓ, લાખો સૈનિકોને યુરોપ મોકલવામાં આવ્યા. એમની હેરફેરથી વાયરસ આખી દુનિયામાં ફેલાયો. પછી યુદ્ધના મોરચા પર ભીડ, ગંદકી, તણાવ, આ બધા કારણે વાયરસ વધુ ઘાતક બન્યો, મ્યુટેટ થયો.
ઓહ.
અને સૌથી ગંભીર વાત, રાષ્ટ્રપતિ વુડ્રો વિલ્સનની સરકારે યુદ્ધ જીતવા પર એટલું બધું ધ્યાન કેન્દ્રિત કર્યું કે દેશભક્તિના નામે અને પેલો સેડિશન એક્ટ જેવા કાયદા હેઠળ કોઈ પણ ખરાબ સમાચાર હોય કે ટીકા હોય એને દબાવી દેવામાં આવી.
એટલે વાયરસના જોખમની ચેતવણીઓ પણ.
હા, એ બધી ચેતવણીઓને અવગણવામાં આવી. સત્ય કરતાં મનોબળને વધુ મહત્વ અપાયું, એમ કે લોકોને ડરાવવા નથી.
એટલે કે આવનારી આફતની જાણ હતી, પણ રાજકીય કારણોસર આંખાડાકાન કરવામાં આવ્યા. આના પરિણામો કેવા આવ્યા પછી?
પરિણામ ભયાવહ. ખાસ કરીને જે બીજી લહેર આવી એ ઘાતક હતી. પુસ્તકમાં ફિલાડેલ્ફિયાનું ઉદાહરણ છે ને, એ હચ મચાવી દે તેવું છે. ત્યાંના જાહેર આરોગ્ય નિયામક હતા વિલ્મર ક્રુસેન. એમણે ડોક્ટરોની સ્પષ્ટ ચેતવણીઓ છતાં યુદ્ધ માટે ભંડોળ એકઠું કરવા એક મોટી લિબર્ટી લોન પરેડની મંજૂરી આપી દીધી.
ચેતવણીઓ છતાં?
હા, એમણે કહ્યું કે ડરવાની કોઈ જરૂર નથી, બધું બરાબર છે.
અને પછી શું થયું?
પરેડના ફક્ત 72 કલાકમાં શહેરની બધી હોસ્પિટલો ઉભરાઈ ગઈ. લોકો ટપોટપ મરવા લાગ્યા, અને ખાસ કરીને યુવાન અને તંદુરસ્ત લોકો. લક્ષણો પણ ભયાનક હતા. ઓક્સિજનના અભાવે ચામડી ભૂરી પડી જતી, એને હેલિયોટ્રોપ સાઇનોસિસ કહેવાય. ફેફસામાં પાણી ભરાઈ જતું.
બાપરે.
શહેરમાં અરાજકતા ફેલાઈ ગઈ. શબ પેટીઓ ખૂટી પડી. મૃતદેહો ઘરોમાં પડ્યા રહ્યા. ટેલિફોન જેવી આવશ્યક સેવાઓ ઠપ્પ થઈ ગઈ. સમાજ જાણે ભાંગી પડવાની અણી પર હતો.
આ તો કલ્પના બહારની વાત છે. શું શું કોઈ શહેર એવું હતું જેણે આનાથી અલગ રીતે પ્રતિભાવ આપ્યો હોય?
હા, અને તે બહુ જ મહત્વનો બોધપાઠ છે. સેન્ટ લુઇસ શહેર, ત્યાંના આરોગ્ય કમિશનર હતા મેક્સ સ્ટાર્કલોફ. એમણે ફિલાડેલ્ફિયાથી એકદમ ઉલટું કર્યું. તરત જ કડક પગલાં લીધા.
કેવા પગલાં?
શાળાઓ, થિયેટરો, ચર્ચ બધું બંધ કરી દીધું. જાહેર મેળાવડા પર પ્રતિબંધ મૂકી દીધો, જેને આજે આપણે શું કહીએ છીએ,
સોશિયલ ડિસ્ટન્સિંગ.
હા, સોશિયલ ડિસ્ટન્સિંગ એ એમણે ત્યારે કર્યું. અને પરિણામે સેન્ટ લુઇસમાં મૃત્યુદર ફિલાડેલ્ફિયા કરતાં ઘણો ઓછો રહ્યો, નોંધપાત્ર રીતે ઓછો. આ સ્પષ્ટ બતાવે છે કે સમયસર અને નિર્ણાયક જાહેર આરોગ્યના પગલાં કેટલા જરૂરી છે, જીવન બચાવી શકે છે.
ફિલાડેલ્ફિયા અને સેન્ટ લુઇસનો આ તફાવત ખરેખર નેતૃત્વ અને સમયસરના નિર્ણયોનું મહત્વ બતાવે છે. હવે વૈજ્ઞાનિક મોરચા પર શું ચાલી રહ્યું હતું? વૈજ્ઞાનિકો શું કરી રહ્યા હતા?
અદૃશ્ય દુશ્મન છે. તે સમયે એક પ્રચલિત માન્યતા હતી પ્રી ફાઇફરના બેસિલસ નામના બેક્ટેરિયા પર. બધાને એમ જ હતું કે આના લીધે જ ફ્લૂ થાય છે.
એટલે કે તેઓ મોટા ભાગે ખોટી દિશામાં હતા.
હા, મોટા ભાગે. હા, કારણ કે આ તો વાયરસ હતો, એટલે આ ખોટી ધારણા પર આધારિત રસીઓ પણ બનાવવામાં આવી, જે વાયરસ સામે તો બિનઅસરકારક હતી.
ઓહ.
પણ કદાચ એવું બની શકે કે જે ગૌણ બેક્ટેરિયલ ચેપ લાગતો હતો ને, જેમ કે ન્યુમોનિયા, એની સામે થોડું રક્ષણ આપતી હોય, કારણ કે ઘણા મૃત્યુ તો આ સેકન્ડરી ઇન્ફેક્શનથી થતા હતા.
અચ્છા.
આ આખી પ્રક્રિયા વિજ્ઞાનની પ્રકૃતિ કેવી હોય છે એ દર્શાવે છે. અજમાઈશ અને ભૂલ, ધારણાઓ બાંધવી, તેને ચકાસવી અને સતત અનિશ્ચિતતાનો સામનો કરવો, એ જ વિજ્ઞાન છે.
અને આખરે વાયરસની ઓળખ ક્યારે થઈ આટલી મહેનત પછી?
એમાં તો દાયકાઓ નીકળી ગયા. છેક 1930ના દાયકામાં સાબિત થયું કે ઇન્ફ્લુએન્ઝા વાયરસથી થાય છે, બેક્ટેરિયાથી નહીં.
દાયકાઓ?
હા. અને પછી તો 1990ના દાયકામાં જેફરી ટોબિનબર્ગર નામના એક વૈજ્ઞાનિકે કમાલ કરી. એમણે 1918ના ભોગ બનેલા લોકોના સાચવેલા ફેફસાના નમૂનાઓમાંથી વાયરસના જેનેટિક કોડને સફળતાપૂર્વક શોધી કાઢ્યો. એક અદ્ભુત વૈજ્ઞાનિક સિદ્ધિ હતી એ.
વાહ, પણ સમાજ પર આ મહામારીની લાંબા ગાળાની અસર શું રહી? શું લોકો આ ભયાનકતાને યાદ રાખતા હતા?
એ જ તો નવાઈની વાત છે. મહામારી પછી એક પ્રકારની, એમ કહી શકાય કે સામૂહિક સ્મૃતિભ્રંશ જેવી સ્થિતિ જોવા મળી. હા, 1919માં ત્રીજી લહેર આવી, પણ એ ઓછી ઘાતક હતી. પછી સમાજ જાણે બધું ભૂલીને આગળ વધવા માંગતો હતો.
ભૂલી જવા માંગતો હતો.
હા, યુદ્ધનો અંત આવ્યો, એની ઉજવણીઓ થઈ, પણ મહામારીની જે ભયાનકતા હતી એના પર જાણે પડદો પડી ગયો. ઇતિહાસના પુસ્તકોમાં પણ યુદ્ધની સરખામણીમાં એનો ઉલ્લેખ ઓછો થવા લાગ્યો. અને ખુદ રાષ્ટ્રપતિ વિલ્સન, જેઓ પોતે પેરિસમાં શાંતિ વાટાઘાટો વખતે આનાથી ગંભીર બીમાર પડ્યા હતા, એમણે પણ ક્યારેય જાહેરમાં આનો ઉલ્લેખ ન કર્યો.
આ પુસ્તક ખરેખર ઘણા બધા સ્તરો પર વિચારવા મજબૂર કરે છે. જો આપણે એના મુખ્ય સંદેશાઓ તારવવા હોય તો શું કહી શકીએ? કયા મુખ્ય મુદ્દાઓ છે?
જો, સૌથી પહેલો અને સૌથી શક્તિશાળી સંદેશ છે સંકટ સમયે સત્ય અને પારદર્શક નેતૃત્વનું મહત્ત્વ. બેરી વારંવાર બતાવે છે કે જ્યારે નેતાઓ સત્ય છુપાવે છે ત્યારે એના પરિણામો કેટલા ઘાતક હોય છે, અને લોકોનો વિશ્વાસ કેવી રીતે તૂટી જાય છે. અને વિશ્વાસ એ તો કોઈ પણ સમાજનો આધાર છે, બરાબર ને?
બરાબર. બીજો મહત્વનો મુદ્દો મને લાગે છે વિજ્ઞાન અને તેની મર્યાદાઓ વિશે છે.
હા, બિલકુલ. વિજ્ઞાન અને અનિશ્ચિતતા. પુસ્તક દર્શાવે છે કે વિજ્ઞાન જટિલ સમસ્યાઓનો ઉકેલ લાવવાનો શ્રેષ્ઠ માર્ગ છે, ચોક્કસ. પણ વિજ્ઞાનમાં હંમેશા અનિશ્ચિતતા રહે છે. સાચો વૈજ્ઞાનિક અભિગમ એ છે કે સ્વીકારવું પડે કે આપણે બધું નથી જાણતા. ખોટી ખાતરીઓ આપવી એ ઘમંડ છે, એ વિજ્ઞાન નથી.
અને સમાજ વિશે શું શીખવા મળે છે?
સમાજની નાજુકતા અને અસમાનતા, ભય અને મૃત્યુના ઓથાર હેઠળ સામાજિક બંધનો કેવી રીતે તૂટી શકે છે એ પુસ્તક બતાવે છે. લોકો એકબીજાથી ડરવા લાગે છે, અને સાથે જ તે એ પણ ઉજાગર કરે છે કે મહામારીની સૌથી વધારે અસર કોના પર થાય છે? ગરીબ અને વંચિત સમુદાયો પર, જેમની પાસે સંસાધનો ઓછા હોય, આરોગ્ય સુવિધાઓનો અભાવ હોય.
સાચી વાત. પુસ્તકમાં કેટલાક વિચારો ખૂબ ધારદાર રીતે રજૂ થયા છે. થોડા એવા વિચારો પર નજર કરીએ જે યાદ રહી જાય તેવા છે.
ચોક્કસ. એક વિચાર જે મને ખૂબ સ્પર્શી ગયો, 1918ની મહામારી એ તબીબી આફત ન હતી, તે તબીબી ઘમંડની આફત હતી.
તબીબી ઘમંડની આફત?
હા. આનો અર્થ એ નથી કે દવામાં કમી ન હતી, હતી જ, પણ સત્તા પર બેઠેલા અને કેટલાક નિષ્ણાતોનો જે અતિશય આત્મવિશ્વાસ હતો ને કે અમને બધી ખબર છે, એણે પરિસ્થિતિ વધુ બગાડી.
અને પેલો વૈજ્ઞાનિક પદ્ધતિ વિશેનો વિચાર પણ ઘણો મહત્વનો છે.
બિલકુલ. અનિશ્ચિતતાનો સામનો કરવા માટે વિજ્ઞાન સત્ય જાણવા માટે એકમાત્ર વિશ્વસનીય પદ્ધતિ પ્રદાન કરે છે, પરંતુ વિજ્ઞાન માટે જરૂરી છે કે વ્યક્તિ અનિશ્ચિતતાને સ્વીકારે, અજ્ઞાનતા સ્વીકારે. આ બૌદ્ધિક નમ્રતાની વાત છે. વિજ્ઞાન એટલે જવાબ આપવા જેટલું જ સવાલ પૂછવા, અને જરૂર પડે ત્યારે મને ખબર નથી એમ કહેવાની હિંમત રાખવી.
સાચી વાત. નેતૃત્વ વિશે ફરી એકવાર એક વિચાર યાદ આવે છે.
આ વાત તો વારંવાર આવે છે.
જેઓ સત્તામાં છે તેમણે જનતાનો વિશ્વાસ જાળવી રાખવો જોઈએ. કશું વિકૃત ન કરવું, કશા પર સારો દેખાવ ન કરવો, કોઈને છેતરવાનો પ્રયાસ ન કરવો. સંકટ સમયે નેતાનું પહેલું કર્તવ્ય સત્ય બોલવાનું છે, ભલે તે લોકોને ગમે નહીં, અપ્રિય હોય.
એકદમ. તો આ પુસ્તકમાંથી જે બોધપાઠ મળ્યા એ આજે આપણા માટે કેવી રીતે ઉપયોગી થઈ શકે આજના સંદર્ભમાં?
ઘણું બધું. પહેલું તો છે જાહેર આરોગ્યની તૈયારી. પેલું સેન્ટ લુઈસનું ઉદાહરણ યાદ છે?
એ બતાવે છે કે રોગચાળાનો સામનો કરવા માટે એક મજબૂત જાહેર આરોગ્ય તંત્ર હોવું જોઈએ, દેખરેખ પ્રણાલી હોવી જોઈએ, અને સમયસર પગલાં લેવાની યોજના તૈયાર હોવી જોઈએ.
હા, વહેલા અને નિર્ણાયક પગલાં.
હા, જેમ કે સોશિયલ ડિસ્ટન્સિંગ, માસ્કિંગ વગેરે. એ જિંદગી બચાવી શકે છે.
બીજું, સંકટ સમયનું નેતૃત્વ અને સંચાર આ બહુ અગત્યનું છે. નેતાઓએ પ્રામાણિક રહેવું જોઈએ, અનિશ્ચિતતા હોય તો એનો સ્વીકાર કરવો જોઈએ, અને નિર્ણયો હંમેશા પુરાવાના આધારે લેવા જોઈએ. ખોટી આશાઓ આપવા કરતાં સાચી પરિસ્થિતિ સ્પષ્ટ કરવી વધુ જરૂરી છે.
ત્રીજું, માહિતીનું મહત્ત્વ અને મીડિયા સાક્ષરતા. 1918માં સરકારી સેન્સરશિપ
અને અફવાઓએ ઘણું નુકસાન કર્યું. આજે સોશિયલ મીડિયાના યુગમાં ખોટી માહિતી, મિસઇન્ફોર્મેશન એ તો વીજળીની ઝડપે ફેલાય છે.
ખરું છે.
એટલે સચોટ માહિતી સુધી પહોંચવું અને એની ખરાઈ કરવી એ નાગરિક તરીકે આપણી જવાબદારી પણ છે. પારદર્શિતા અને સ્વતંત્ર મીડિયાનું મહત્વ અહીં ફરી દેખાય છે.
અને ચોથું, સામાજિક સમાનતાનો મુદ્દો.
હા, આપણે જોયું કે મહામારીની અસર બધા પર સરખી નથી હોતી. ગરીબ, વંચિત, નબળા વર્ગો વધુ ભોગ બને છે. એટલે આરોગ્ય સેવાઓ બધા સુધી પહોંચે અને સમાજના નબળા વર્ગોનું ખાસ ધ્યાન રખાય એ ખૂબ જરૂરી છે. કોઈ પાછળ રહી ન જવું જોઈએ.
અને છેલ્લો મુદ્દો.
અને છેલ્લે, આંતરરાષ્ટ્રીય સહયોગ. વાયરસ કોઈ સરહદ જોતા નથી. એક દેશમાં શરૂ થયેલો રોગ આખી દુનિયામાં ફેલાઈ શકે છે. એટલે વૈશ્વિક સ્વાસ્થ્ય સંકટનો સામનો કરવા માટે બધા દેશો વચ્ચે સહકાર અનિવાર્ય છે. માહિતીની આપલે, સંસાધનોની વહેંચણી, સંયુક્ત સંશોધન.
ખરેખર આ પુસ્તક ભૂતકાળમાંથી ભવિષ્ય માટે ઘણા બધા પાઠ શીખવે છે, ખૂબ જ પ્રસ્તુત. અંતમાં જો હું તમને પૂછું કે આ પુસ્તકમાંથી તમારા માટે વ્યક્તિગત રૂપે સૌથી મોટો બોધપાઠ કયો રહ્યો, એક વાત જે તમને સૌથી વધુ સ્પર્શી ગઈ.
મારા માટે એ વિશ્વાસનું મહત્વ છે. સરકારમાં વિશ્વાસ, વિજ્ઞાનમાં વિશ્વાસ અને સૌથી અગત્યનું એકબીજામાં વિશ્વાસ. બેરી બહુ સ્પષ્ટ રીતે દર્શાવે છે કે જ્યારે ભય અને અવિશ્વાસ ફેલાય છે ત્યારે સમાજનું જે આખું માળખું છે એ કેવી રીતે ખોરવાઈ જાય છે. સત્ય અને પારદર્શિતા વગર વિશ્વાસ ટકી શકતો નથી. એ મારા માટે મુખ્ય બોધપાઠ છે.
અને મારા માટે એ વાત ખૂબ મહત્વની લાગી કે કેવી રીતે બૌદ્ધિક નમ્રતા, એટલે કે આપણે બધું નથી જાણતા એ સ્વીકારવું, અને નિર્ણાયક પગલાં લેવાની હિંમત, જે પણ શ્રેષ્ઠ માહિતી ઉપલબ્ધ હોય એના આધારે આ બંનેનું સંતુલન કેટલું જરૂરી છે. ઘણીવાર કાં તો આપણે નિષ્ક્રિય રહીએ છીએ, કાં તો ખોટા આત્મવિશ્વાસથી ખોટા નિર્ણયો લઈએ છીએ.
સાચી વાત.
અને એ પણ કે આટલી મોટી દુર્ઘટનામાંથી પણ આખરે અમેરિકન દવા અને જાહેર આરોગ્યમાં સુધારા થયા, જે દર્શાવે છે કે કટોકટી ગમે તેટલી ખરાબ હોય એ ક્યારેક પરિવર્તન માટે ઉત્પ્રેરક પણ બની શકે છે. એમાંથી કંઈક શીખી શકાય છે.
બરાબર, એક આશાનું કિરણ.
ફરી મળીશું આવતા અંકે એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે, જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.